આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
નમસ્કાર. બુધવાર તારીખ 16 એપ્રિલ 2025ના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો મીરાની મહેતા પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન એન્થની એલ્બનીઝીએ ઓસ્ટ્રેલિયાના હાઉસિંગ કટોકટી માટે જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે, જ્યારે તેમની અનિયંત્રિત ઇમિગ્રેશન નીતિ માટે જવાબદાર હોવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પ્રવેશની માંગમાં વધારો અને સામાન્ય કરતાં ઓછા પ્રસ્થાનના આંકડાને કારણે કોવિડ પછી કુલ વિદેશી સ્થળાંતરમાં વધારો થયો છે. ગઠબંધન દેશના હાઉસિંગ કટોકટી પર ઉચ્ચ સ્થળાંતર સ્તરને દોષી ઠેરવે છે અને જાહેર કર્યું હતું કે જો તેઓ ચૂંટાય તો તેઓ ઓસ્ટ્રેલિયાના વિદેશી સ્થળાંતર સ્તરમાં 1 લાખનો ઘટાડો કરશે. લેબર ગઠબંધનની આ યોજનાનો વિરોધ કર્યો હતો અને યોજનાને સાવેજ કટ તરીકે વર્ણવ્યું હતું. એલ્બનીઝીએ સામાજિક અને જાહેર આવાસમાં ગઠબંધનના નબળા રોકાણ તરીકે વર્ણવેલ વાતની ટીકા કરી હતી અને હાઉસિંગ કટોકટી માટે જવાબદાર ઠેરવવામાં નિષ્ફળ ગયા હતા તેમ કહ્યું હતું. તાજેતરના કેન્દ્રીય બજેટમાં આગાહી કરવામાં આવી હતી કે વર્ષ 2025-26માં વિદેશી સ્થળાંતર ફરીથી ઘટીને 2,60,000ની સામાન્ય સંખ્યા પર પહોંચી જશે, પછી તે સંખ્યા દર વર્ષે 2,30,000ની નીચી સંખ્યા પર સ્થિર થશે. જો ગઠબંધન ચૂંટાય તો લેબરના ફ્રી ટેફ પ્રોગ્રામને રદ કરશે, જેના કારણે કેટલાક નિષ્ણાંતોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી, જેઓ કહે છે કે તેનાથી ઓસ્ટ્રેલિયામાં બાંધકામ અને રહેઠાણની અછત વધુ ખરાબ થશે. લિબરલના પહેલી હરોળના સારા હેન્ડરસનનો એક વિડીયો સામે આવ્યો છે. તેઓ કહે છે કે જો તેઓ ચૂંટાય તો તેઓ આ યોજનાને ટેકો આપશે કે નહીં તે અંગે વિપક્ષી નેતા પર દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ફી ફ્રી ટેફ નીતિ કામ કરતી નથી. પીટર ડટને કહ્યું હતું કે લિબરલ પાર્ટી ટેફના સંબંધમાં સરકારની નીતિને ટેકો આપતી નથી. ગઠબંધન દોહરાવે છે કે આ નીતિ ખરાબ રીતે ડિઝાઇન કરવામાં આવી છે અને ખરાબ રીતે લક્ષ્યાંકિત છે. લિબરલ સેનેટર જેન હ્યુમે એબીસી બ્રેકફાસ્ટને જણાવ્યું હતું કે લેબરની નીતિ અભ્યાસક્રમમાં નબળા પૂર્ણતા દરને સમુદવામાં નિષ્ફળ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા મે મહિનામાં વ્યાજદરમાં વધુ ઘટાડો કરવા માટે તૈયાર છે, કારણ કે બોર્ડની એપ્રિલ બેઠકની મિનિટ્સ સૂચવે છે કે સભ્યો મે મહિનાને નાણાકીય નીતિની સમીક્ષા કરવા માટે યોગ્ય સમય માને છે. મોટાભાગના દેશો પર અમેરિકાના કરની જાહેરાત પહેલા એપ્રિલની બેઠક યોજાઈ હતી, જેમાં સભ્યોએ નોંધ્યું હતું કે ફુગાવા, વેતન અને બદલાતા વૈશ્વિક આર્થિક દ્રષ્ટિકોણ વિશેના વધારાના ડેટાના આધારે રોકડ દરની સમીક્ષા કરવા માટે મે યોગ્ય સમય હતો. જાહેર પ્રસારણકર્તામાં જાતિવાદના અહેવાલો વચ્ચે એબીસી તેમના એલ્ડર ઇન રેસિડેન્સ તરીકે પ્રોફેસર જેકી હગિન્સનની મિજબાની કરશે. એબીસી દ્વારા કમિશન કરાયેલ અને ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રકાશિત થયેલા ધ ઇન્ડિપેન્ડન્ટ લિસન લાઉડલી એક્ટ સ્ટ્રોંગલી અહેવાલમાં જાતિવાદના ઉદાહરણ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં નોન એંગ્લો ઉચ્ચારણના કારણે કર્મચારીઓને કાર્યસ્થળની તકોથી અટકાવવાથી લઈને સમાન સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની ઓળખને ભૂલથી સમજવા સુધીનો સમાવેશ થાય છે. સમીક્ષામાં એબીસીની સિસ્ટમો, પ્રક્રિયાઓ અને ફર્સ્ટ નેશન્સ અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર સ્ટાફ માટે સમર્થન સુધારવા માટે 15 ભલામણો કરવામાં આવી હતી. સિડનીમાં એક વૃદ્ધાની કૌટુંબિક મિલકતમાં ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ ગુનેગારો હજુ પણ ફરાર છે. પોલીસનું કહેવું છે કે સોમવાર તારીખ 14 એપ્રિલના રોજ સિડનીના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા અંબરવેલમાં ઘેરા રંગની સેડાનમાંથી 3 લોકો બહાર નીકળ્યા હતા, પરંતુ કેટલા લોકોએ ઘરમાં ગોળીબાર કર્યો તે સ્પષ્ટ નથી. પોલીસ કારમાંથી બહાર નીકળતા જોવા મળેલા 3 લોકોને શોધી રહી છે. સિડનીમાં એક દિવસ કરતાં થોડા વધુ સમય પછી બીજી જાહેર ગોળીબારની ઘટના ઘટી હતી. બુધવાર તારીખ 16 એપ્રિલના રોજ સવારે 2 વાગે સિડનીના પશ્ચિમમાં ગિલ્ફર્ડ વેસ્ટમાં એક ઘરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને બીજી ગોળીબારમાં કોઈ ઈજા થઈ નથી તેવું કોઈ સૂચન આપવામાં આવ્યું નથી. આ હતા તારીખ 16 એપ્રિલ 2025 ના મુખ્ય સમાચાર આપે સાંભળ્યા SBS ગુજરાતી પર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.